તારીખ 24/8/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96.
નીચેથી વિચારીએ તો સિદ્ધપદનો પાયો છે એ યથાર્થ મુમુક્ષુતા છે. મોક્ષ માર્ગ પહેલાની ભલે નીચી કોટીની દશા છે તો પણ એનું મહત્વ ઊંચા મકાનના પાયા જેટલું મહત્વ છે. સામાન્યપણે મકાનની ઊંચાઈ લોકો જુએ છે, એ ઊંચાઈની પ્રશંસા પણ કરે છે કે મકાન બહુ ઊંચું છે, પણ કયા પાયા ઉપર એની ઊંચાઈ રહેલી છે એનું મહત્વ એ વિષયના જાણકારો હોય છે એ જાણે છે કે આટલી ઊંચી ઇમારત છે પણ પાયો બરાબર છે તો એ ઇમારતનું જીવન છે, એ તરીકે ઇમારત ટકી શકે નહીં. એમ સિદ્ધપદ જે ઉત્પન્ન થાય છે, નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે, જીવ પોતાનું પરમેશ્વર પદ પ્રગટ કરી શકે છે, પણ ક્યારે કે જ્યારે યથાર્થ મુમુક્ષુતા આવે ત્યારે. એ યથાર્થ મુમુક્ષુતાનો પ્રારંભ ક્યાંથી થાય છે એ વિશે કાલના સ્વાધ્યાયથી ચાલે છે આપણે. કેમ કે જે પ્રારંભ છે એ જ સિદ્ધપદનું મંગળ શિલાન્યાસ છે. કોઈ પણ સારું બિલ્ડિંગ બનાવવું હોય તો એનો શિલાન્યાસ છે એ પણ ભવ્ય રીતે કરવામાં આવે છે, એનું ફંક્શન કરે છે, રત્નો નાખે છે નીચે, પંચરત્ન નાખે છે. અમારું મકાન ચાંદીના પાયે છે, શું કે એટલે મજબૂત છે. એમ જે નિર્વાણ પદ સાદી અનંતકાળ પર્યંત પરમાનંદની દશામાં કેવળ જ્ઞાન આદિ પરિપૂર્ણ શુદ્ધ દશામાં રહેવાનું છે એનો પાયો પણ તથા પ્રકારનો માંગલિક છે, સુંદર છે, અને એ સૌથી પહેલું કોઈ પણ મનુષ્ય જીવનું મંગળાચરણ છે, મંગળ આચરણ છે. એ વિષય કૃપાળુદેવ આ પત્રમાં ખોલવામાં આવે છે. એવું નથી કે પોતાના ધર્મમત પ્રમાણે ક્રિયા કરી લઈએ એટલે મુમુક્ષુતા આવી ગઈ છે, અથવા પોતાના ધર્મમતથી જુદા પડીને પણ ભલે જ્ઞાનીના વચનોનું સેવન કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, સ્વાધ્યાય કરવામાં આવે, પણ એ પણ જો એક રૂટીન બની જાય, જોકે સ્વાધ્યાય આદિ નિયમિત કરવા યોગ્ય તો છે, પણ નિયમિત કરવા યોગ્ય હોવાથી એક રૂટીન થઈ જાય, કલાક દોઢ કલાક બે કલાક જે કાંઈ સમય નિશ્ચિત કર્યો હોય એ પ્રમાણે ઉપસ્થિત રહી જવો અને ઉપર ઉપરથી ચાલવું, એ પ્રકારે જ્યારે બને છે ત્યારે નાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ જીવને પોતાના આત્મામાં અસર કરતા નીવડતા નથી. એવી પરિસ્થિતિ ન થાય એ પણ એક પડખેથી એ એક પડખેથી વિચારવા જેવી વાત છે. એના માટે બહુ બહુ વિચાર અને અનુભવના અંતે સંક્ષિપ્તમાં યથાર્થ મુમુક્ષુતાનું લક્ષણ શું છે, લોકે પાત્રતાના અનેક લક્ષણો છે તો પણ અહીંયા એક માર્મિક વિષય કૃપાગુરુદેવના પત્રમાં શરૂ કર્યો. મુમુક્ષુતા તે છે, છઠ્ઠી લીટી છે પત્રની શરૂઆત. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષની વિશેષ યત્ન કરવો. એક વાક્યની અંદર મુમુક્ષુતાની પરિભાષા કરી છે, વ્યાખ્યા કરી છે, એક જ વાક્યમાં કરી છે કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને, મહાશક્તિથી મૂંઝાઈને આ એક વિશિષ્ટ પ્રકારનું પરિણમન છે જે સર્વસામાન્ય રીતે મનુષ્યને મળતું નથી. સંસારમાં કોઈ પણ જીવને મોહાશક્તિના પરિણામ થાય છે ત્યારે એમાં રસ આવે છે, એમાં મીઠાશ આવે છે, એમાં જીવની તલ્લીનતા થઈ જાય છે, એકાગ્રતા થઈ જાય છે અને તે કાળમાં જીવ વધુ ને વધુ એ સમયમાં કર્મબંધન કરે છે અથવા તો પોતાના આત્મરસથી વિરુદ્ધ રસને પીએ છે. જો આત્મરસને અમૃત રસ ગણીએ તો આ ઝેર છે. વિષય કોઈ પણ હોય પણ જીવને સ્વરૂપને છોડીને કોઈ પણ અન્ય પદાર્થને અન્ય વિષયમાં રસ આવ્યો અને જેટલા પ્રમાણમાં રસ આવ્યો એટલું ઝેર એને ખાધું. પછી સુરતની તૂર દાળનો ભલે હબડકો લીધો હોય, બહુ સારી આ દાળ તો એવી બને છે, એમ કોઈ એક ચીજ, કોઈ એક પ્રસંગ અને કોઈ એક ક્ષણ જીવ અન્ય પદાર્થ કે અન્ય વિષયમાં રસ લીએ છે એ જીવને બંધન છે અને એ આત્મરસથી વિરુદ્ધ એવો રસ છે જેમાં જીવ તન્મય થાય છે, એકાગ્ર થાય છે અને વધુમાં વધુ નુકસાન એ વ્યક્તિ પોતાનું નુકસાન કરે છે. એ અર્થમાં છે કે એ વખતે પોતાની આત્મશાંતિથી વિરુદ્ધ એવા પરિણામ કરે છે જેને અશાંતિના પરિણામ કહી શકાય એવા પરિણામ કરે છે. આત્માની શાંતિ ને વધારેમાં વધારે ખરાબ કરવી હોય તો આ પ્રકારના પરિણામ છે. જે આત્મહિત પ્રત્યે વળવા માટેની કંઈક પણ યોગ્યતામાં આવે છે, પ્રાથમિક યોગ્યતામાં આવે છે અથવા યથાર્થ મુમુક્ષુતામાં આવે છે ત્યારે એના પરિણામમાં જે કોઈ ફેરફાર છે, મોટો ફેરફાર આ છે કે એ વખતે એને મૂંઝવણ થાય છે, મૂંઝાય છે, એ પરિણામથી એને કોઈ ગૂંગળામણ થતી હોય એવું લાગે છે. અને ખરેખર એની આત્મશાંતિને તો એ ગૂંગળાવીને જ પરિણામ ઉત્પન્ન થયેલા છે. એટલે જેને આત્મશાંતિ પ્રગટ કરવી છે અથવા પ્રગટ કરવાની યોગ્યતા છે એને મૂંઝવણ થાય છે, તો કોઈને ગભરાટ પણ થાય છે. જેમ કોઈ મોટું નુકસાન આવી પડે તો જીવ ગભરાઈ જાય છે કે નથી ગભરાતો, આમ આ પણ એને મોહાશક્તિના પરિણામમાં ગભરાટ પણ ઉત્પન્ન થાય. અને એવી પરિસ્થિતિ થવાના કારણથી એક મોક્ષને વિશે યત્ન કરવો આ એક સહજ ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે કે જો જીવ મૂંઝાય તો એનાથી છૂટા છૂટવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહીં. બેભાન દશામાં પણ કોઈ પણ માણસનું મોઢું બંધ થઈ ગયું હોય અને ખૂલતું ન હોય તો નાક દાબે છે, નાક દાબે તો મોઢું ખુલી જાય, કેમ કે શ્વાસોશ્વાસ લેવાની બીજી કોઈ પરિસ્થિતિ નથી. શ્વાસ બંધ કરો નાક છે એટલે ઓટોમેટિક મોઢું ખુલી જાય. એમ મોહાશક્તિના પરિણામથી જો મૂંઝવણ થાય તો એનેથી છૂટવાનો સહજ પ્રયત્ન થયા વિના રહે નહીં. જુઓ, આ શરૂઆતમાં જ સહજતાથી પ્રયત્નની શરૂઆત થાય છે. સહજતાથી થાય છે એટલે કે કૃત્રિમતાથી નથી થતી, શરૂઆત જ સહજતાથી છે. તે સહેજે એ પ્રયત્ન થાય. હવે અહીંયા કૃપાળુ દેવે મોક્ષને શબ્દને અવતરણ ચિહ્ન કરેલું છે પત્રની અંદર. એક મોક્ષને વિશે જ યત્ન કરવો એમાં મોક્ષ શબ્દને અવતરણ ચિહ્નમાં મૂકેલો છે, કારણ કે એની પાછળ અવતરણ ચિહ્ન કરવા પાછળ કોઈ ખાસ વાતનું ઇન્ડિકેશન હોય છે, કંઈક નિર્દેશ કરવો છે ખાસ. એક મોક્ષને વિશે યત્ન કરવો, એક શબ્દ એટલા માટે વાપરો છે કે ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો એક ધર્મ એક મોક્ષ માટે જ પ્રયત્ન નથી કરતા, સાથે સાથે સંસારના કાર્યોનો પ્રયત્ન અને પુરુષાર્થ ચાલુ રાખે છે. બે ઘોડાની સવારી, પરિણામે નિષ્ફળ જાય છે, પરિણામે ધર્મનું સાધન છે એ નિષ્ફળ જાય છે. જોકે અહીંયા એવો પ્રશ્ન થવા યોગ્ય છે કે તો પછી સંસારના કામ બધા અમારે છોડી દેવા કાંઈ, અને એ છોડી દેવાથી જો કાંઈ થઈ જતું હોય તો એ પણ કરી લઈએ, પણ એમ પણ કામ તો થતું નથી. ઘણાએ છોડ્યું, ઘણાએ છોડ્યું, અને આપણા જીવે પણ અનંત વાર છોડીને જીન દીક્ષા ધારણ કરેલી છે. તેથી જો કામ થઈ જતું હોય તો થઈ ગયું હોત ત્યારનું. અહીંયા તો પ્રકરણ ત્યાગનું નથી ચાલતું, શું છોડવું એ પ્રકરણ નથી. અહીંયા યથાર્થ મુમુક્ષુતા નિર્વાણ પદનો પાયો કેવો હોય એ વિષય ચાલે છે. કહે છે કે જેનું ધ્યેય પૂર્ણ શુદ્ધિનું હોય એને મોક્ષ કહે છે. મોક્ષ કોને કહે છે? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એની વ્યાખ્યા કરી. મોક્ષ કયોની જે શુદ્ધતા એ પામે તે પણ પોતાના પરિણામોની પરિપૂર્ણ શુદ્ધતા થાય તે મોક્ષ છે. અને તેનો ઉપાય પંચ એટલે એનો ઉપાય છે એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એ મોક્ષને વિશે જ યત્ન કર્યો. શેનો પાયો નાખ્યો છે? મોક્ષનો પાયો નાખ્યો છે. માટે મોક્ષને વિશે યત્ન કર્યો. સમ્યક દર્શનનો પાયો નથી, મુનિદશાનો પાયો નથી, મુમુક્ષુતા એ મોક્ષ દશાનો પાયો છે એમ કે. કેમ કે એ તો સાધકની અધૂરી દશા છે અને પાયા વખતે મકાનના છેલ્લા માળનો જ વિચાર કરવાનો હોય છે કે છેલ્લા માળ સુધી પહોંચીએ ત્યારે આ પાયો બરાબર વ્યવસ્થિત રહે કે ન રહે, નહીતર કેટલું મોટું નુકસાન આવ્યું પડે એ સમજાવવાની જરૂર નથી. એટલે મુમુક્ષુની ભૂમિકાનો જે પ્રયત્ન છે તે મોક્ષ અંગેનો પ્રયત્ન છે અને તેથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અથવા જે પોતાનું પરમ સાધ્ય છે, મોક્ષ છે, એ સાધ્ય દશા છે અને સાધ્ય દશાને અનુલક્ષીને જો પ્રયત્ન ન હોય તો એ પરિણામને સાધન પણ કેવી રીતે કહી શકાય? કેમ કે વર્તમાન પરિણામ સાધનભૂત થાય છે અને એ સાધનભૂત ત્યારે જ ગણી શકાય કે જ્યારે એનું અનુસંધાન સાધ્ય સાથે હોય. સાધન સાધ્ય બંને અપેક્ષિત પરિણામ છે એકબીજાના. સાધ્ય વિના કોઈ પરિણામને સાધન ન કહી શકાય. મુમુક્ષુનું સાધ્ય છે મોક્ષ અને મોક્ષને માટે પ્રયત્ન કરે છે. એટલે એના પ્રમાણમાં પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે. વાત ક્યાં આવીને ઊભી રહે છે કે મુમુક્ષુની ભૂમિકાનો પુરુષાર્થ છે એ મોક્ષરૂપ સાધ્યને અનુલક્ષીને હોવાથી એના પ્રમાણમાં એ પુરુષાર્થની ઉત્પત્તિ હોય છે. જ્યાં સુધી એવું પ્રમાણ જળવાતું નથી ત્યાં સુધી યથાર્થ મોક્ષતા નથી. આ એક બહુ વિચારવા જેવો વિષય છે. એમ નથી કે શાસ્ત્ર વાંચી લઈએ એટલે મુમુક્ષુતા થઈ જાય, કે દયાદાન કરી લઈએ એટલે મુમુક્ષુતા થઈ જાય, કે મંદિર બંધાવી લઈએ એટલે મુમુક્ષુતા થઈ જાય, જૈન મંદિર બાંધીએ જાય, કે કોઈ ઉપવાસાદિ તપશ્ચર્યા આદિ કોઈ વ્રતાદિ કરીએ એ ક્રિયા કરીએ માટે મુમુક્ષુતા આવી જાય છે એવું કાંઈ નથી, કે 2-4 કલાક ભક્તિ કરી લઈએ માટે મુમુક્ષુતા આવી જાય છે એમ તો. મોહાશક્તિના પરિણામથી મૂંઝાઈને એથી છૂટવાનો પૂર્ણ શુદ્ધિના લક્ષ્ય જે કાંઈ પુરુષાર્થ ચાલે, પ્રયત્ન ચાલે, પ્રયાસ ચાલે, ત્યારે યથાર્થ મુમુક્ષુતા આવે. કોઈ પણ કાર્યમાં પ્રયાસ છે એ એના અંતિમ લક્ષ્ય ટાર્ગેટ ઉપર આધારિત છે. નાનો વેપાર કરવો હોય એની એટલી તૈયારી નથી હોતી, પણ જેમાં કરોડોનું ઇન્વોલ્વમેન્ટ હોય એની તૈયારી એના પ્રમાણમાં જ કરવી પડે. એમાં ગમે તેમ ગફલતમાં રહે ન ચાલે. હીરાનો વેપાર શાકભાજીની જેમ ન થાય. શાકભાજી છે બગડી ગયું તો 5-25-50-100-200 રૂપિયાનું નુકસાન. આ મોક્ષાર્થીપણું જે છે, મુમુક્ષુતા છે તે મોક્ષાર્થીપણું છે, અને એ મોક્ષાર્થીપણાના પરિણામનો વ્યાપાર હીરાના વેપાર કરતાં વધારે કિંમતી છે અને વધારે સાવધાનીથી જાળવણીથી કરવા જોઈએ. સમયસારની 17-18 ગાથામાં પણ કુંદકુંદ આચાર્ય દેવે મોક્ષાર્થી શબ્દનો પ્રયોગ કર્યો છે. માગધી ભાષામાં મોખ કામેણ એવો શબ્દ છે, જેને મોક્ષની કામના છે એવો જીવ વેદજ્ઞાનનો પ્રયત્ન કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મને પ્રાપ્ત કરી શકે. ત્યાં એટલું પ્રકરણ ચાલ્યું છે. પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોણ પ્રાપ્ત કરે? જે મોક્ષનો માર્ગ છે અને જેનું ફળ મોક્ષ છે, કે જે મોક્ષાર્થી હોય તે. આત્માર્થી શબ્દને પણ ત્યાં શબ્દ પ્રયોગ નથી કર્યો. આત્માર્થી શબ્દ એવો શબ્દ પ્રયોગ ત્યાં નથી કર્યો. મોક્ષાર્થી કેમ? હજી તો મુમુક્ષુ છે, તો મુમુક્ષુ જેને કહેવાય કે જે મોક્ષાર્થી હોય છે. મોક્ષની ઈચ્છાવાળાને જ મુમુક્ષુ કહી શકાય, નહીતર નામ માત્ર મુમુક્ષુતા છે. એ પ્રકારે જેનો પ્રયત્ન ચાલે છે, પ્રયાસ શરૂ થાય છે, તે જીવના પરિણામ કેવા કેવા થાય એની ચર્ચા હવે પછી કરશે. એ પહેલાં મુખમાં જ્ઞાન દશા વિશે એક વાક્ય લખ્યું છે. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા. જે જ્ઞાની છે, મોક્ષ માર્ગે છે, એ પ્રતિ ક્ષણે 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 એટલે પ્રત્યેક ક્ષણે મોક્ષના માર્ગમાં પ્રવૃત્તિ કરે છે અને અનન્ય પ્રેમે એ પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ કરવામાં તેમની અત્યંત રુચિ હોય છે. પરાણે કોઈ કાર્ય કરવું છે, સહન કરતા કરતા કાર્ય કરવું છે, એવો મોક્ષનો માર્ગ નથી. પોતાના અનંત આત્મલાભનો વ્યાપાર છે કે જેમાં અનંત આત્મલાભની કમાણી થવાની છે, એટલા માટે જે ઉત્સાહિત થયો છે, જેને સ્વકાર્ય કરવાનો ઘણો ઉમંગ છે, એવો જીવ અનન્ય પ્રેમી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. એ જ્ઞાન દશાની વાત છે, એની ચર્ચા અહીંયા કરવી નથી. એમ કહે છે કે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી. આ પત્રનું પ્રકરણ મુમુક્ષુતાના વિષયનું છે. આ પત્રમાં જ્ઞાન દશાની એમની ચર્ચા નથી કરતી. એટલે લખે છે કે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે. મુમુક્ષુતાને પણ અવતરણ ચિહ્નમાં લીધું. અહીંયા જ્ઞાન દશા તીવ્ર મુમુક્ષુતાને પણ અવતરણ ચિહ્ન કર્યું છે, મુમુક્ષુતાને પણ અવતરણ ચિહ્ન કર્યું છે. અહીંયા ખાસ વાત કરવી છે, મોક્ષ માર્ગ શરૂ થાય પહેલાંના પરિણામ કેવા હોય કે જેના કારણે મોક્ષ માર્ગની શરૂઆતથી માંડીને મોક્ષ પછીની બધી જ દશાઓ સહજ માત્રમાં પ્રગટે, સહેજે સહેજે પ્રગટે, આપોઆપ પ્રગટ થાય, તે વિષય અહીંયા વિચારવો છે. મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વછંદનો નાશ હોય છે. ત્યાંથી શરૂઆત થાય છે. જ્યારે જીવનું ધ્યેય પૂર્ણ શુદ્ધિનું હોય છે, મોક્ષનું ધ્યેય હોય છે, ત્યારે એના પરિણામોની શરૂઆત ક્યાંથી થાય છે? કે પોતાના દોષ જોવામાં, અને તે પણ અપક્ષપાતપણે પોતાના દોષ જોવામાં એ જીવની પ્રવૃત્તિ ચાલુ થાય છે. પોતાના દોષ જોવા એ કોઈ શાસ્ત્ર વાંચન નથી. પોતાના દોષ જોવા એ કોઈ ભગવાનના નામનો જાપ નથી કે માળા ફેરવા બેસી જાય. કોઈ ધર્મક્રિયા નથી બહારમાં એ કોઈ પણ પ્રકાર. બીજી તો ધર્મક્રિયા નથી, પણ શાસ્ત્ર વાંચન પણ એની ક્રિયા પણ એમાં નથી. એ પરિણમનનું કાર્ય છે. વાંચન તો નથી, પણ વિચાર પણ નથી. જોકે વિચાર સાથે હોય છે, તો પણ એ વિચારરૂપ ક્રિયા નથી. જોવાની ક્રિયા છે. વિચારની ક્રિયા એક વાત છે, અને જોવાની ક્રિયા એક તદ્દન બીજી વાત છે. એટલે અહીંયા જોવાની વાત કરી છે. પોતાનો દોષ જોવા, વિચારવામાં અને જોવામાં તફાવત એ છે કે પોતાના દોષનો વિચાર તો ઘણાને ક્યારેક ક્યારેક આવતો હોય છે, અથવા દોષ મટાડવા પ્રત્યે જેને કાંઈ પણ વિચારણા છે એને પણ પોતાના દોષનો વિચાર આવે છે. પણ વિચાર એક વાત છે, અને જોવું તે બીજી વાત છે. જ્યારે જોવે છે કોઈ જીવ, ત્યારે એ ચાલતા દોષને જોવે છે, અને વિચારે છે ત્યારે એ વ્યતીત થયેલા ચાલ્યા ગયેલા દોષને એ વિચારે છે. વિચારનો વિષય પ્રત્યક્ષ નથી, ત્યારે જોવાનો વિષય પ્રત્યક્ષ છે. ચક્ષુ ઇન્દ્રિયનું દ્રષ્ટાંત લઈએ તો જે વ્યક્તિ સામે પ્રત્યક્ષ હોય એનો વિચાર નથી કરવો પડતો, પણ જે વ્યક્તિ પરોક્ષ હોય એનો વિચાર આવે છે. એ વિચાર અને જોવામાં તફાવત છે. આ વિષય પરિણમનનો છે. પરિણમન એટલે વિચાર કક્ષાથી આગળ વધેલું એક પગલું જીવ અહીંયા ભરે છે. મુમુક્ષુની ભૂમિકામાં બાહ્યક્રિયાથી પણ આગળ વધીને, અંતરવિચારથી પણ આગળ વધીને જોવાની ક્રિયામાં આવે છે. તેથી આગળનો વિષય છે, અને યથાર્થ મુમુક્ષુતામાં અહીંથી શરૂઆત થાય. એટલું જ નહીં, અહીંયા તો એમ કહે છે કે દોષ જોવામાં જેને અપક્ષપાતતા છે એ મુમુક્ષુતા છે. એવા શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? એ વાત કેમ કરી? કે સામાન્યપણે કોઈ જીવને પોતાનો દોષ જ દેખાતો નથી. સરખી રીતે ગમે ત્યારે એને જો એમ કહેવામાં આવે કે તમે આમ કેમ ભૂલ કરો છો, તો તરત બીજાને માથે ઉઠાડશે. શું કરીએ, સંયોગો એવા છે એટલે એમ કર્યા વગર ચાલે એવું નથી. મેં ગુસ્સો કર્યો કારણ કે મારું અપમાન થયું હતું. ન અપમાન થયો તો મારે ગુસ્સો કરવાનું કાંઈ કારણ નહોતું. ગુસ્સો કર્યો એ મારો દોષ છે, સ્વતંત્રપણે મારો દોષ છે, એ વાતનો સ્વીકાર કરવાને પછી દોષનો આરોપ બીજા ઉપર લઈ જવો એ પોતાના દોષનો પક્ષપાત છે, એવો પક્ષપાત એ મટી ગયો છે એમ કહેવું છે. પોતાના દોષનો પક્ષપાત કરવો એ કોઈ જીવને શીખડાવવું નથી પડતું, શીખવવું નથી પડતું. કેમ? એટલા માટે કે જીવને અનાદિથી પોતાના જેના ઉપર વિશેષ પક્ષપાત, એનો દોષ નથી. જેને જેમાં એ કાંઈક મમત્વ કરે છે એના દોષનો પક્ષ કરે તો પોતાના દોષનો તો પક્ષ કર્યા વિના રહી જ ન શકે. એ અનાદિની દોષ દ્રષ્ટિ લીધે સહેજે સહેજે જીવને તે પ્રકારનો અપરાધ થાય છે. પણ સાચી મમુખતાની શરૂઆત જ હજી થાજ્યા થાય છે ત્યારે ગુણ દ્રષ્ટિ પ્રગટવાની પણ શરૂઆત થાય છે, અને એ ગુણ દ્રષ્ટિ પ્રગટવાની શરૂઆતને કારણે પોતાના દોષ જોવામાં પક્ષપાત નથી. એકદમ મધ્યસ્થ થઈને પોતાના દોષનું અવલોકન કરે છે. કોઈ પોતાના દોષ દર્શાવે તો તેના પ્રત્યે તેને જરા પણ દુઃખ નથી લાગતું, દુઃખ તો નથી લાગતું, પરંતુ ઉલટાનો એ દોષને દેખાડનાર પ્રત્યે ઉપકાર ભાવના વ્યક્ત કરે છે. એ ઉપકારી છે કે જે વાત આપણને સમજાતી નહોતી એ એને દર્શાવી આપણને બતાવી. એમ દોષ દેખવામાં, દોષ અવલોકવામાં સરળતા પણ ઉત્પન્ન થાય છે, મધ્યસ્થતા પણ ઉત્પન્ન થાય છે, અને નમ્રતા પણ ઉત્પન્ન થાય છે. સત્સંગ કરવાની પદ્ધતિ આપણે ત્યાં એવી નથી શરૂ થઈ, પણ એવી પદ્ધતિ શરૂ થવી ઘટે છે અથવા આવશ્યક છે કે જેમાં સત્સંગ કરનારાઓ પોતાના દોષ પ્રગટ કરે, વ્યક્ત કરે, અને પોતાના જે દોષ પોતાને ન જણાતા હોય એ જણાવવા માટે બીજા સત્સંગીઓને પ્રાર્થના કરે. મારા એવા પણ દોષ હોઈ શકે કે જે મારી નજરમાં ન આવતા હોય, એવા દોષ તો તમે કોઈ જાણતા હોય, તમને જાણવામાં આવતા હોય તો અવશ્ય અવશ્ય એ વાત બતાવવાની મહેરબાની તમે કરજો, તો હું તમારો ઉપકાર ભૂલીશ નહીં. તમે મારા ખરા હિતચિંતક છો એમ ગણીશ. જો બે મિત્રો હોય અને એક મિત્ર બીજા મિત્રને એના દોષ ન બતાવે, ન કહે, ન સમજાવે, એ ખરેખર મિત્ર નથી પણ દુશ્મન છે. મિત્રતા એ કોઈ ફ્લેટરિંગ કરવાનો, પ્રશંસા કરવાનો વ્યવસાય નથી. મિત્રતા એનું નામ છે કે જે હિતને ઈચ્છે, હિતને ચિંતવે, અને જાણવા છતાં ન કહે તો એ મિત્ર નથી પણ મિત્રના લિબાસમાં એ દુશ્મન છે એમ સમજવા જોઈએ. અહીંયા તો પોતાના દોષ મધ્યસ્થપણે કોઈ અવલોકે છે ત્યારે એનું ફળ શું આવે છે કે તેને લીધે સ્વછંદનો નાશ હોય છે. સ્વછંદ એટલે શું? સ્વછંદ બે પ્રકારે થાય છે. એક તો તીવ્ર રસે કરીને વિષય કષાયના પરિણામ થવા, તીવ્ર રસે કરીને એટલે જેને કોઈ કંટ્રોલ ન હોય, કંટ્રોલ છૂટીને જે તીવ્ર પરિણામ થાય છે એને સ્વછંદરૂપ પરિણામ કહેવામાં આવે છે. એ એનો એક પ્રકાર છે. અને બીજો પ્રકાર છે જ્ઞાનીની આજ્ઞાને આજ્ઞાએ નહીં પ્રવર્તતા, પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી એને પણ સ્વછંદ કહેવામાં આવે છે. પછી એ ધર્મ પ્રવૃત્તિ ગમે તે પ્રકારની હોય. આ એક સ્વછંદ મટાડવાનો રામબાણ ઉપાય છે. કેવો ઉપાય છે? રામબાણ ઉપાય કે જે કદી નિષ્ફળ ન જાય. જેમ રામનું બાણ કદી નિષ્ફળ જતું નહીં, એમ આ ઉપાય કદી નિષ્ફળ જતો નથી. જીવનો મોટામાં મોટો કોઈ દોષ હોય, જે મુમુક્ષુતાનો ઘાતક દોષ છે, એ સ્વછંદ નામનો મહાદોષ છે. અને એ દોષને લઈને બીજા ઘણા દોષ પાંગરે છે. એ દોષ સ્વછંદ મત આગ્રહ સુધી વર્તે સદગુરુ લક્ષ. સૌથી પહેલો ઉપાય બહારમાં જ્ઞાની પુરુષને અનુસરવું તે છે, અને અંદરમાં પોતાના દોષોનું અવલોકન કરવું તે છે. માનાદિક શત્રુ મહાનિજ છંદે ન મરાય. મિત્રી, આ માનની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલો સ્વછંદ નામનો દોષ છે એ પોતાની મેળે મરાતો નથી અને મારી શકાતો નથી. જો ચાલતા પરિણામમાં પોતાના દોષનું મધ્યસ્થપણે અપક્ષપાતપણે અવલોકન થાય, તો તે જ વખતે તે દોષના રસની ડિગ્રી, એ ડિગ્રીનો પારો નીચે આવ્યા વિના રહે નહીં. આ વિષય માત્ર બૌદ્ધિક સ્તરથી સમજીને નિર્ણય કરવા જેવો નથી, પણ અવલોકન કરીને અનુભવ કરવા જેવો વિષય છે. એટલે ચાલતા દોષને જોવા, અવલોકવાનું અને અપક્ષપાતપણે નિષ્પક્ષપણે અવલોકવાનું જો કાર્ય થાય, એકવાર પણ જો બરાબર થાય, તો કૃપાળુદેવના આ વચનોની અનુભવથી પ્રતીત આવશે કે ખરેખર દોષ મટાડવાનો આ રામબાણ ઉપાય છે. પ્રયોગ કરવો હોય તો આજે જ કરી દો, તરત સમજાય એવી વાત છે. અને પ્રયોગથી ને અનુભવથી જે વાત સમજાશે એ જિંદગીભર વિસ્મૃત નહીં થાય. અનુભવ જ્ઞાનમાં સામર્થ ઘણું છે. 10 વર્ષની ઉંમરે સાયકલ ચલાવવા શીખેલો બાળક, છોકરો, એને ટુ વ્હીલર ઉપર બેલેન્સ રાખતા આવડી ગયું. ન આમ પડે, ન આમ પડે. એ 50 વર્ષ સુધી સાયકલ ન ચલાવે ને 60મે વર્ષે સાયકલ ચલાવે તો બેલેન્સ રાખતા આવડે. પણ 10 વર્ષની ઉંમરે ચોપડી વાંચી હોય એ 5 વર્ષ ન વાંચે તો ભૂલી જાય. ને હું વાંચ્યું છું, હું શીખ્યો છું, ઇતિહાસમાં શું આવ્યું છે ને ભૂગોળમાં શું આવ્યું, ભૂલી જાય. યાદદાસ્તનો વિષય વિસ્મૃત થાય છે, અનુભવ જ્ઞાનનો વિષય વિસ્મૃત થતો નથી. શાસ્ત્ર વાંચેલું યાદ ન રહે, પણ અનુભવની પ્રેક્ટિસ થોડી પણ કરી હોય તો એની છાપ બહુ ઊંડી હોય છે જીવના પરિણામ. અહીંયા મુમુક્ષુતા ની પ્રેક્ટિકલ સાઈડ શું છે એ વિષય કૃપાળુદેવે શરૂ કર્યો. મુમુક્ષુતાની ભૂમિકામાં સૌથી મોટો જે સ્વચ્છંદ નામનો મહાદોષ છે, એ મુમુક્ષુતાનો ઘાતક છે, એનો નાશ કરવા માટે આ પ્રયોગ ચાલુ કરો. ક્યારે ચાલુ કરવો? મોક્ષનું ધ્યેય બાંધીને ચાલુ કરવો. આ સેકન્ડ સ્ટેજ ચાલે છે. પહેલા સ્ટેજમાં તો મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરવો. બે પ્રયત્ન કરવા એમને, સંસારના કાર્યો કરવા પડે એક વાત છે, અને ભવિષ્યના ધ્યેય કરવાનો ઉત્સાહ આવે, રસ આવે એ બીજી વાત છે. મુમુક્ષુ તે છે કે એને સંસારના કાર્યો કરવા નથી, કરવા પડે છે તો ખેદ સહિત કરે છે. એવી પરિસ્થિતિ હોય તો ખેદ સહિત કરે છે, અને પરિસ્થિતિ ન હોય તો સહજ માત્રમાં એ નિવૃત્તિ લઈ લે એનાથી અને આત્મકાર્યમાં લાગી જાય. એવા મોક્ષના ધ્યેયપૂર્વક પોતાના દોષ અપક્ષપાતપણે જોવામાં આવે તો તત્કાળ તે દોષ મોળા પડ્યા વિના રહેતા નથી. આ બંને પ્રકારના સ્ટેજને, બંને ભૂમિકાને એક બીજા દ્રષ્ટિકોણથી પણ વિચારવા જેવી છે કે જ્યારે કોઈ પણ આત્મા મોક્ષનું ધ્યેય બાંધે છે કે હવે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, દોષનો એક કણ મારા માટે કલંકરૂપ છે એમ જાણીને એનો પ્રયત્ન જ્યારે શરૂ થાય છે, એક મોક્ષને વિશેનો જ પ્રયત્ન જ્યારે શરૂ થાય છે, ત્યારે જીવનો સર્વથી મોટો પ્રકૃતિ દોષ દર્શન મોહનો છે એ મોડો પડે. શાસ્ત્ર ભાષામાં એમ કહેવાય કે દર્શન મોહનો અનુભાગ તૂટે છે અથવા ઘટે છે. અનુભાગ એટલે ફળદાન શક્તિ, ફળ આપવાની શક્તિ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની ગણાય છે. કર્મમાં મોહની કર્મ છે એ સૌથી મુખ્ય કર્મ છે, અને કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ, દર્શન મોહ અને ચારિત્ર મોહ નામના બે ભેદ છે. એમાં દર્શન મોહ છે અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ, ચારિત્ર મોહ તે અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ નથી. અને એક પરિસ્થિતિ એવી વિચિત્ર છે કે ચારિત્ર મોહના દોષ અત્યંત સ્થૂળ હોવાને લીધે બધાને સમજાય છે, જ્યારે દર્શન મોહનો મોટો દોષ સૂક્ષ્મ હોવાને લીધે સમજમાં આવતો નથી. એટલે તમામ ધર્મ મતમાં અને તત્વદ્રષ્ટિના અભાવમાં જૈન સંપ્રદાયમાં પણ ચારિત્રના દોષો ઘટાડવા માટેના અનેક પ્રકારના વિધિ વિધાનો અને પ્રયોગોને માથાકૂટ ચાલે છે, અને દર્શન મોહ બળવાન થતો જાય છે. પરિણામે દર્શન મોહ બળવાન થતો જાય છે. કેવી રીતે દર્શન મોહ બળવાન થાય છે એની ખબર પણ હોતી નથી, અને બફમમાં ને બફમમાં હું ધર્મ કરું છું એમ માનીને આયુષ્ય પૂરું કરે છે. એટલા માટે કૃપાળુ દેવ જ્ઞાનીના માર્ગને અનુસરવાનું એટલા માટે કહે છે કે જ્ઞાનીનો માર્ગ છે એ દર્શન મોહને તોડવાથી શરૂ થાય છે. મોટો દોષ મટાડવા માટેનો કોઈ પ્રયોગ હોય તો એ જ્ઞાનીના માર્ગનો છે, અને પોતે એ માર્ગે ચાલ્યા છે તે જ્ઞાનીનો માર્ગ કહેવામાં આવે છે. અને જ્ઞાનીનો માર્ગ છે એ જ જીનમાર્ગ છે, બીજો કોઈ જીનમાર્ગ નથી, એક જ જીનમાર્ગ છે. પૂજ્ય શ્રી સુભાગભાઈ નું દ્રષ્ટાંત આ વિષયમાં એક જીવન ઉપકારી થાય એવું દ્રષ્ટાંત. તેમના સ્વર્ગવાસ પછી તેમના કુટુંબીઓ પ્રત્યે એમને જે પત્ર લખ્યો, પત્ર છે 782મો પત્ર છે. એ પત્રમાં એમણે સુભાગભાઈનું સ્મરણ કર્યું છે અને એ સ્મરણ કરવામાં એ વાત સ્પષ્ટ કરી છે કે એમની જે મુમુક્ષુતા હતી અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો એમનો જે અદ્ભુત નિશ્ચય હતો એ અમને વારંવાર સાંભળી આવે છે. પુસ્તકમાં પાનું છે 606, 783 નંબર, 782 ની પણ 783 નંબર. શ્રી સુભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. આ બહુ મોટો ગુણ હતો સુભાગભાઈમાં, આ સૌથી મોટો ગુણ હતો કે જ્ઞાનીના માર્ગે ચાલવું જેથી સ્વચ્છંદ ન થાય, અને એ વિષયનો એમનો જે નિર્ણય નિર્ધાર હતો એનો પ્રકાર કેવો હતો, અદ્ભુત હતો, સાધારણ નહોતો. એ આજ્ઞાકારિતા નામનો બહુ મોટો ગુણ છે, અનેક પ્રકારના દોષોથી બચવા માટેનો આ સહેલામાં સહેલો ઉપાય છે અને ઊંચામાં ઊંચો ઉપાય છે. એક અન્ય પત્રમાં બહુ સ્પષ્ટ લખે છે કે જો જીવ આજ્ઞાંકિતપણે સત્સંગને ઉપાસે નહીં તો જ્ઞાની પુરુષ અત્યંત સ્પષ્ટપણે પારમાર્થિક રહસ્યને ખોલતા હોય, કહેતા હોય, દર્શાવતા હોય તો પણ જીવની નજરમાં તે વાત આવતી નથી, અથવા એ વાત એના ધ્યાન ઉપર લક્ષ્ય ઉપર આવતી નથી. એવો આ એક બહુ મોટો ગુણ છે અને એનો નિર્દેશ એમણે 783ના પત્રમાં કર્યો. પોતાના મુમુક્ષુતાનું લક્ષણ એ છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. આ એક લક્ષણને પોતામાં એ લક્ષણ ઉત્પન્ન થઈને કાર્ય કરે છે કે નથી કરતું એ વિચારીને, મુમુક્ષુતા છે કે નહીં એનો નિર્ણય કરવા જોઈએ. ગમે તે આપણે ધર્મ સાધન કરતા હોઈએ પણ જો કૃપાળુ દેવના વચનોને આપણે આજ્ઞા છે એમ સમજતા હોઈએ તો પોતાના દોષ અપક્ષપાતપણે જોવાનું કાર્ય આપણને ચાલે છે કે નહીં એ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ એનું લક્ષણ છે એમ કહે છે. એ મેળવી લેવા જેવું છે, મેળવી લેવા જેવું છે, નહીંતર મુમુક્ષુતા નથી એ વાત સાબિત કરવાની જરૂર પણ નથી. કેમ કે પોતાના દોષ તથારૂપ જાગૃતિ વિના જોવાનું બની શકે, બહુ ભાગ એવું બને છે કે બધા જે કાંઈ દોષો થતા હોય તે વ્યતીત થઈ ગયા પછી એનો વિચાર આવે છે કે ખ્યાલ જાય છે. ચાલતા દોષ જોવા માટે તો જાગૃતિ જોઈએ, અને જેટલી જાગૃતિ હોય એટલા જ દોષ ગણાય. જેટલી જાગૃતિ હોય એટલું જ એ કાર્ય કરી શકે, થઈ શકે, એથી વધારે ન થઈ શકે. અને બીજી ભાષામાં કહીએ તો એ જાગૃતિ જેટલી છે એટલી જ મુમુક્ષુતા છે. જો તે પ્રકારની જાગૃતિ બિલકુલ નથી તો મુમુક્ષુતા પણ બિલકુલ નથી, એમ જ વિચારવા જોઈએ. એટલે મુમુક્ષુતા તર્કશાસ્ત્ર વાંચીએ છીએ માટે મુમુક્ષુતા છે, કે ભક્તિ પૂજા કરીએ છીએ માટે મુમુક્ષુતા છે, દયાદાન કે કોઈ વ્રતાદિ કરીએ છીએ માટે મુમુક્ષુતા છે, એ વાત નથી. પોતાના ચાલતા દોષ જોવાની જાગૃતિ આવી શકે, એમાં પણ બે પ્રકાર છે. પોતાના દોષ જોનાર મોક્ષના મોક્ષાર્થી થઈને જોવે છે કે મોક્ષાર્થી થયા જ નથી. અહીંયા ગોપાળુદેવની આજ્ઞા અનુસાર વિચારવામાં આવે તો મોક્ષાર્થી થઈને એ કાર્ય કરવું જોઈએ, અને મોક્ષાર્થી થઈને જો એ પ્રકારની અંતર પ્રવૃત્તિ અંદરમાં થાય તો તે યથાર્થ થાય, અને નહીંતર તે યથાર્થ ન થાય. ક્રમ એટલા માટે બોલ્યો છે કે જો ક્રમથી પ્રવૃત્તિ થાય તો તે યથાર્થ થાય, અને અક્રમે પ્રવૃત્તિ થાય તો તે અયથાર્થ હોવાને લીધે નિષ્ફળ જાય. એટલા માટે આ પત્રનો આપણે કાલે સ્વાધ્યાય શરૂ કર્યો ત્યારે એ વિષય ઉપર વજન આપ્યું કે આ પત્રમાં મુમુક્ષુતાનો વિષય પ્રતિપાદિત કર્યો છે એટલું જ નહીં, પણ એ મુમુક્ષુતાના ક્રમ સહિત એ વિષયનું પ્રતિપાદન છે, એ પણ એક બહુ અતિ મહત્વની વાત છે. ક્રમથી કાર્ય થવું એ વ્યવસ્થિતપણે કાર્ય થવાની કાર્ય પદ્ધતિ છે, કે જેથી એ કાર્યની સફળતા થાય. સંસારમાં કોઈ પણ કાર્ય છે એની વ્યવસ્થા હોય છે, અને તો જ એ બરાબર કાર્ય થાય છે. તો જેને આખો સંસાર કરવો છે એ કાર્યનો પાયો જ્યાં મુમુક્ષુતા છે, એના ક્રમની કોઈ વ્યવસ્થા ન હોય એમ કેમ બની શકે? એટલું મોટું કામ છે કે જેનું ફળ નિર્વાણપદ છે એની વ્યવસ્થા ન હોઈ શકે એમ કેમ બની શકે? મકાનના પાયામાં પણ સિવિલ એન્જિનિયરિંગ જોઈએ છે, અને એની અંદર કેટલા જણા અંદર ઉતરે ત્યારે એ પાયો નક્કી થાય છે, આર્કિટેક્ટથી માંડી અને એના હરિયા ગોઠવવાવાળાને, એનું મિશ્રણ તૈયાર કરવાવાળા બધાની અંદર, એના ટેકનિશિયનની, એ વિષયના નિષ્ણાતની, એક્સપર્ટની જરૂર પડે છે. તો એક મકાન ઊભું થાય છે. આ તો આ 14 ગુણસ્થાનનું મહાન કાર્ય કરવાનું છે ત્યારે સિદ્ધપદ ઉપર પહોંચાય છે. એ કોઈ સામાન્ય કામ નથી. સ્વયંભૂ રમણ સમુદ્રને ભૂજાય કરીને તરવાની વાત છે બાહુબળથી. તો એ વિષયમાં જરા પણ બેદરકારી કેમ ચાલે, કાળજી વિના એ કામ કેમ કરાય? ત્યાં પણ મહત્વનું કાર્ય હોય તો સારા સારા માણસોને માથે ઊભે રહીને કરાવવું પડે, કે અહીંયા કસર રહી ગયો તો ઉપાધિનો પાર નથી. એમ મુમુક્ષુતામાં કસર રહી ગઈ એને પાલવે, પછીની દશામાં આપોઆપ કામ થતું હોવાથી એટલી વિટમણા નથી જેટલી વિટમણા મુમુક્ષુતા થોડું કરવામાં. ફરીથી યથાર્થ મુમુક્ષુતા આવવામાં જેટલી વિટમણા છે એટલી વિટમણા મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં નથી કે મોક્ષની પ્રાપ્તિમાં નથી એવી વાત છે. કેમ કે અનંતકાળ જે ગયો અથવા જાય છે જીવનો પરિભ્રમણમાં તે યથાર્થ મુમુક્ષુતાના અભાવને કારણે જાય છે. એકવાર પણ જો યથાર્થ મુમુક્ષુતા ખરી મુમુક્ષુતા આવે તો નિર્વાણ પદની પ્રાપ્તિ અવશ્ય થાય થાય ને થાય જ, એમાં કોઈ વિવેક નથી. અને એ વાત તો ઘણી જગ્યાએ ઉપાડ કરે છે. એટલે એ ક્રમથી અવલોકનના સ્ટેજ ઉપર કોઈ આવે છે તો અવશ્ય એનો પ્રસંગ નાશ પામે પામે ને પામે. એ સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામે છે અથવા પામે છે આગળ કહે છે ત્યાં તેટલી બોધ બીજી યોગ્ય ભૂમિકા થાય. એવી સરસ વાત કરી છે કે જેટલો સ્વચ્છંદ હાનિ પામે એટલી યોગ્યતા આવે કે જે યોગ્યતાને લઈને આત્મજ્ઞાન અથવા આત્મબોધ એનું બીજ ત્યાં વાવી શકાય. કોઈ પણ સારું બીજ વાવવા માટે એની ભૂમિ એ પ્રકારની તૈયાર થવી માટે છે, નહીંતર એ બીજ વાવેલું નકામું જાય. એ પ્રસિદ્ધ વાત છે દુનિયામાં. એમ અહીંયા પણ આત્મજ્ઞાન કે જે એકમાત્ર સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય છે એને આત્મબોધ કહે છે. અને એનું બીજ વવાય એવી ભૂમિકા મુમુક્ષુતામાં પહેલા સ્વચ્છંદની હાનિ થાય ત્યારે થાય છે. અને એ સ્વચ્છંદની હાનિ પોતાના દોષ અપક્ષપાતપણે જોવામાં થાય છે, જે મોક્ષના ધ્યેયપૂર્વકની પ્રવૃત્તિ હોવી ઘટે છે. આટલી સિક્વન્સ છે, આટલા ક્રમથી એ વિષય જળવાવો જોઈએ તો અવશ્ય એને બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. બોધ બીજ શું છે? આત્મજ્ઞાન છે, સ્વસંવેદનરૂપ આત્મસ્વરૂપનો અપરોક્ષ પ્રત્યક્ષ અનુભવ છે, જે 493ના સારાંશમાં વિસ્તારથી ફાળો દીધો છે કે આ 6 પદનો જે પત્ર છે એ પત્રનું ફળ શું છે? એ પ્રત્યક્ષ આત્માનો અનુભવ થવો તે છે. એને આત્મબોધ કહે છે, આત્માનું જ્ઞાન કહે છે. અને તે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવું જે કોઈ મૂળભૂત કાર્ય બીજભૂત કાર્ય હોય તો તે આત્માની ઓળખાણ થવી, આત્માનો નિશ્ચય થવો, આત્માનો મૂળ સ્વરૂપે પ્રતિભાસ થવો, એને બોધબીજ કહેવામાં આવે. બીજમાંથી મૂળનો અંકુર ફૂટે છે, ફળ પછી ભલે છેલ્લે આવે છે પણ એ ફળની અંદરનું મૂળ કારણ કોઈ શક્તિરૂપ કારણ હોય તો મૂળ નથી પણ બીજ છે, એમ મોક્ષરૂપી ફળ છે. એનું મૂળ ભલે સમ્યક દર્શન છે તો પણ એનું બીજ છે, એ સ્વરૂપની ઓળખાણ અને સ્વરૂપનું નિશ્ચય છે, જેને અહીંયા પદાર્થ નિર્ણય કર્યો છે. આ પત્રમાં એને પદાર્થ નિર્ણય એવા નામથી સંબોધન કર્યું છે. એ બોધ બીજ છે અને એ બોધ બીજ યોગ્ય જે ભૂમિકા છે પદાર્થ નિર્ણય સુધી પહોંચવું છે એમાં સૌથી પહેલાં સત્સંગની હાનિ થવી શકે છે, અને તે યથાર્થ પ્રકારે પોતાના દોષના અવલોકનથી થાય છે, બીજા કોઈ પ્રકારે થતી નથી. આ એક મોક્ષ માર્ગ અથવા આત્મજ્ઞાન સુધી પહોંચવાનો નિયત ઉપાય છે. કેવો ઉપાય છે? નિયત ઉપાય છે. જેમ ત્રણેય કાળે મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાણી મોક્ષ માર્ગ એ નિયત છે, એમ મોક્ષ માર્ગનો એપ્રોચ છે એ પણ નિયત છે. અને કયા પ્રકારે છે એનો ઉલ્લેખ, એનો વિસ્તાર કૃપા ગુરુ આ પત્રમાં કરે છે કે જ્યાં સ્વચ્છંદ હાનિ પામે, જેટલા પ્રમાણમાં હાનિ પામે, થોડી ઘણી એટલે જેટલા પ્રમાણમાં હાનિ પામે